साधन साधे कोई गुरुमुखी, जे गुरुमुखी होय, गुरुनी आज्ञानु पालन करवा वालो होय, गुरुना उपदेश ने एना एनी समझण ने एनी शिखामण ने અનુસરીને જીવન જીવે આજ્ઞા પ્રમાણે એને ગુરુમુખી કહેવાય. ગુરુમુખે જે કોઈ આજ્ઞા મળી, જે કોઈ સેવા મળી, જે કોઈ ઉપદેશ મળ્યો એ પ્રમાણે ચાલે એને ગુરુમુખી કહેવાય. અને જે પોતાનું મન ધાર્યું, મન માન્યું કર્યા કરે એને મનમુખી કહેવાય. પોતાનું ધાર્યું કરે, મન માન્યું, ના બસ હું તો આમ કરો, તમે મને કહેનાર કોણ, એ છે તે મનમુખી. કોઈનું સાંભળે નહીં, જીદ્દી હઠી મન ભાવે તેવું કરે, એટલા માટે એ મનમુખી. અને ગુરુને અનુસરે, એની આજ્ઞા લઈને જ કામ કરે એ પ્રમાણે ચાલે એ ગુરુમુખી. તો જે કોઈ ગુરુમુખી હોય એ જ સાધન સાધી શકે છે. સાધન ભજન કોઈ પણ ઉપાસના એ ગુરુની આજ્ઞામાં ચાલવા વાળો જ કરી શકે. એ તો કે મારે શું કરવા કરવી, એ તો કયા કરે, બધા કહેતા હોય કે મારે બધું કર કરવાનું થોડું છે. મનમુખી આવું બોલે, તમે કોઈ બધું મારે કર કરવું થોડું કરવાનું છે. આ છે મન ગુરુમુખી. એટલે કે જી મહારાજ જેવી આજ્ઞા, હાજી સત્વચન આપ જે કહોતે હમણાં કરી આવું, તરત જ સેવામાં લાગી જાય. તો એ પ્રમાણે ગુરુમુખી એટલે જીવન જીવવાનો સાચો સંદેશ જેને આપ્યો કે સંયમથી જીવજો, ખૂબ જ સાત્વિકતાથી જીવજો, ભગવત સ્મરણ અને ઉપાસના કરીને જીવજો, ખોટું જીવશો નહીં, કોઈ વ્યસનો કરશો નહીં, વિકૃતિઓમાં ફસાશો નહીં. આ ટૂંકા ટૂંકા વાક્યો. એ જે આજ્ઞા મળે એ પ્રમાણે ચાલે એનું નામ છે ગુરુમુખી. રાત્રે વહેલા સુઈ જજો, સવારે વહેલા ઉઠજો, નિત્ય નિયમ કરજો, આ બધું જ કરે, શબ્દ સહ પાળે, એને ગુરુમુખી કહેવામાં આવે છે. તો એવો ગુરુમુખી જ સુખ પામે છે, શાંતિ પામી શકે છે, સદગતિ પામે છે, મોક્ષ મેળવે છે. ગુરુ વગર જ્ઞાન ન મળે. ગુરુ એટલે એક માર્ગદર્શક છે, હોમિયો ગાઈડ, કે જે આપણને આપણા જીવનનો માર્ગદર્શન કરે કે ભાઈ આ રસ્તે જજો, આ રસ્તે ના જજો, ચાલો મારી સાથે, હું તમને બધું જ બતાવી, સાચું ખોટું દરેકનું દર્શન કરાવે, એ સદગુરુ છે. જીવનના સાચા માર્ગે લઈ જાય એ સદગુરુ, જીવનમાં આત્મદર્શન કરાવે એ સદગુરુ છે. અને ગુરુ મહારાજ કદાચ સંપત્તિ નહીં આપે પણ સાચી સમજણ તો આપશે જ. શિષ્યને ગુરુ મહારાજ સંપત્તિ ન આપે પણ સારી સમજૂતી આપશે, સદમતી આપશે, સંપત્તિ નહીં આપે. તો એ સદમતી આપનાર એ સદગુરુ છે. અને સદગુરુના મુખેથી પ્રાપ્ત થયેલી આજ્ઞાઓ ચાલે એ ગુરુમુખી. ગુરુમુખીનો અર્થ છે શિષ્ય. જે શિષ્ય છે એ ગુરુમુખી. અને એમાં મનમુખીનું તો ત્યાં કામ જ નહીં, એ રસ્તે આવી જ ના શકે, એ રસ્તા ઉપર ચડી જ ના શકે. મનમુખી પામે નહીં પા, ત્યારે મનમુખી એ રસ્તાની સામે નજર ઉઠાવીને પણ ન જોઈ શકે, એની શક્તિ નથી, એની આંખો પાસે એ શક્તિ, એ તાકાત નથી કે ગુરુમુખીના માર્ગને એ સારી રીતે જોઈ શકે. મનમુખી પામે નહીં. કે રસ્તે આવવાનું શું, પણ રસ્તે રસ્તા હમું નજર કરવાની એની હેસિયત નથી. મનમુખી, મનમુખીનું જીવન જ બિલકુલ ભ્રષ્ટ હોય, જયારે ગુરુમુખીનું જીવન આખું સંયમી હોય, સંયમથી સાત્વિકતાથી, કોઈ વિકૃતિ નહીં, કોઈ અતિશયોક્તિ નહીં. મનમુખી ગમે એટલું ખા ખા કરે ને પછીથી માંદા પડે, દુખી. જયારે ગુરુમુખીએ કહ્યું કે આટલું જ ખાજો ને આવું જ ખાજો, તે ગુરુમુખી કેમ સુખી છે એને લીધે ગુરુ મહારાજની આજ્ઞાના નિયમોનું પાલન કર્યું સુખી. પણ મનમુખી તો અડધી રાતે જઈને માણેક ચોકમાં ખાવા બેસી જાય. ચાલો ને બધા તો કે હવે રાતે ખાવામાં શું વાંધો છે, રાતે ખાઈને રખડે નિશાચર, નિશાચર એટલે કે રાખે નિયમ રાખવો કે રાત્રે 9-9:30 પછી કશું જ મોઢામાં નહીં મૂકવાનું, એક નિયમ, તો જ સુખી રહેશો શરીર. પછી ના મન કે ખાઈ લો ને હવે કશું વાંધો નહીં, આટલું બહુ સરસ મળ્યું છે, આની પાર્ટીમાં આવ્યા છે, ચાલે હવે 6:30 થયા, શું વાંધો છે. પછીથી મને કહ્યું ને તમે માની લીધું, ખાઈ નાખવાનું કઈ વાંધો નહીં, આનું નામ મનમુખ. પણ આજ્ઞા કરી છે કે ભાઈ 9:30 પછી ખાવું નહીં, ગુરુ મહારાજનો આદેશ છે. જીવનભર જયારે પણ 9:30 પછી કશું મોઢામાં નહીં મૂકવા, તો તમે સાજા રહેશો શરીર. મનમુખીમાં અને ગુરુમુખીમાં આટલો તફાવત. મન કે એમ ખા ખા કરે, ચોમાસું હોય અને અરયા ઢોર રખડતા હોય તો રસ્તામાં જ્યાં લીલું દેખે ત્યાં મોડું માર્યા જ કરે, મોડું માર્યા જ કરે, જે દેખ્યું તે. જેમ ગાડીમાં ટ્રેનમાં બેઠા આવીએ, જે ફેરીઓ લઈને આવ્યો લે 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 લે, બકરીને ફરવાનું અને માણસને ગાડી બેસવાનું વ્યવહાર, જે આવ્યું તો લાવો. અલ્યા ભાઈ જરા પેટની હામું તો જો, ઘેર જઈને બગાડીશ તારે, તો આ મનમુખ. માણસ પોતાની જીભને પોતાના મનને સંયમમાં ન રાખી શકે છે, જે પોતાની ઇન્દ્રિયોને જરાય સંયમ ના, બસ મન ફાવે એમ, મન ભાવે એમ બોલવું, મન ભાવે એમ ફરવું, મન ભાવે એમ ખાવું પીવું રખડવું, આનું નામ છે મનમુખી. તો એવો મનમુખી ત્યારે પોતાના જીવનમાં સુખ સુખી રીતે શાંતિથી પાર ઉતરી શકતો નથી. મનમુખી પામે નહીં પાર, અધવચ્ચે ડૂબે, મરે, માંદો પડે, દુખી થાય, હળ્યા કરે. કેમ? કોઈનું માન્યું નથી, પીધા કર્યું, મસાલા ખાજા કર્યા, લે આવ કેન્સરની જોડે તું ચાલ. અન્ના મનમુખ, પછી એને કહેવાનું શું? થાકી જાય માણસ, આનાથી થાક્યા. મનમુખી તેને કહેવાનું, તેને સત્સંગ શું કરે? જે પોતાના મનનું ધાર્યું કરતો હોય ને, ગમે એટલો સત્સંગ કરો, ગમે એટલી શિખામણ આલો, ગમે એટલો ઉપદેશ આપો, કશું જ કામ. તેને સત્સંગ શું કરે? સત્સંગ સોના કરતા વધારે કિંમતી હોય, અડે જ નહીં ને, બહાર નીકળે એટલે હતો હોય ને, તો એ નથી ચાલી શકતો સંયમમાં. કેમ? કે સંયમ એટલે તલવારની ધાર ઉપર ચાલવા બરાબર છે. સંયમથી ચાલવું એટલે તલવારની ધાર ઉપર ચાલવાનું. જ્ઞાન પંથ કૃપાન કી ધારા, પરત ખગેશ હોય નહીં વાર. સમજણનો દીવો ક્યારે ઉલવાઈ જશે ખબર નહીં, પણ એ સળગાવવો હોય તો વાર લાગશે. દીવાસણી પેટી શોધવા જવું પડશે, લાઇટર શોધવા જવું પડશે, ઓલવી નાખવો હોય તો એક ઝાપટ માં બોલી અંધારું લો મજા પડી ગઈ, બીજો દીવો ન સળગે ત્યાંથી અંધારામાં મજા કરો. તો એ શુરસ્ય ધારા નિહિતમ ગુહાયામ ઉપનિષદ છે. આ તો ગુરુગમ એ તો ખાડાની ધાર છે, તલવારની ધાર ઉપર ચાલવું અને ગુરુ ગુરુના આદેશ ને ઉપદેશ પ્રમાણે જીવવું બે એક સુરસ્ય ધારા નિહિતમ ઉપનિષદ. એ જ વાત અહીંયા આગળ કહી, ગુરુગમ ખાડાની ધાર, એને સત્સંગ એને શું કરે, સાધન સાધે કોઈ ગુરુમુખી, ગુરુગમ ખાડાની ધાર, અને તેને સાધન તેને સત્સંગ શું કરે, મન મુખી પામે નહીં પાર. બે વસ્તુ સ્પષ્ટ બતાવી દીધી, પહેલી ચોથી લીટી અને ત્રીજી ને બે બીજી બેને ભેગી કરો જુઓ, તરત અર્થ સમજી. સાધન સાધે કોઈ ગુરુમુખી, ગુરુગમ ખાડા, અને તપસ્વી હોય, ત્યાગી હોય, તિતિક્ષુ હોય, સંયમી હોય, અને ખાડાની ધાર ઉપર તલવારની ધાર ઉપર ચાલવા માટે તૈયાર થાય. નાના હતા તા રેલવેના પાટા ઉપર ચાલવા જતા, જે ના પડે ખૂબ લાંબે સુધી એ જીત્યો, પડી ગયો હારી ગયો, એમ ગુરુ મહારાજના વચનના રસ્તા ઉપર ચાલવાનું અને એમાં જીતવાનું. અને જો રસ્તેથી પડી ગયો ઉતરી ગયો તો મન કર્મ વચને સાચો રહી, જે કઈ આપ્યું સત્યથી કરે, સત્યમ વદ ધર્મમ ચર, મન કર્મ વચનથી. પછી એટલે એના માટે શું કહ્યું, મનસ્ય એકમ વચસ્ય એકમ, કાર્યની અંદર લાગવું હોય તો મન અને કર્મ વચનથી એક રહેવું. સહેજ પણ મન આમ જતું હોય, બોલતા પેલી બાજુ હોય અને ચાલતા આમ અહીએ. ઘણા માણસોને આદત હોય મન કઈ રખડતું, કઈ બાજુ એમ બોલતા હઈએ અને ચાલતા કઈ બાજુ, રાજરમત આને કહેવાય. તો મન કર્મ વચનથી સત્ય રહેવું, સાચા રહેવું, એટલે એનું પાલન કરવું, નિયમોનું પાલન કરવું, સંયમથી સદાચારથી જીવતા તો જ આવડશે. પણ જો માણસ બોલતો હોય કંઈક, કહેતો હોય કંઈક, કરતો હોય કંઈક, એ કોઈ દિવસ સુખી ના થાય. કે હું બોલ્યો જ નથી, કાલનું સ્ટેટમેન્ટ જુદું હોય ને આજનું સ્ટેટમેન્ટ જુદું હોય, સુપ્રીમ કોર્ટ એવું બોલ્યું જ નથી. આમ મન એટલે મનના વિચારોથી જે કંઈ કરતા હોઈએ તે પણ કરતો હોય ખોટા કામ, બોલતો હોય જ્ઞાનની ભાષા, અને મનથી કપટી હોય, કેવી રીતે આગળ નીકળી શકે, દુઃખી થાય માણસ દુઃખી થાય. એટલે હંમેશા જે કંઈ કામ કરતા હોઈએ ને એ બધું એકાગ્ર થઈ. સુરત નુરત મારે ભેળ જો, ઉઠે શબ્દની ધૂન, ઉઠે શબ્દની ધૂન, સુરતી તેમાં તું રાખજી. એટલી સરસ વાત છે, બધી રીતે એકાગ્ર થવાનું. જમવા બેસો અને એકાગ્ર થયા વગર ખાવા માંડો તો ક્યાં તો જીભ દાંતી જે કચરાશે, ક્યાં તો ખાધેલું અહતરી જશે, બરાબર છે ને? કેમ? એટલા માટે તો જમતી વખતે આપણે ત્યાં શાસ્ત્રમાં મૌન રાખવાનું કહ્યું. ભગવાન નામ જપ સ્મરણ કરતા કરતા ખૂબ શાંતિથી જમો, એકાગ્ર મનથી જમો. પણ ભટકતા મને જમવા બેઠતા એમાં ક્લેશ હોય ને, કંઈક નિંદા કુથલી કરતા હોઈએ, હા હિ કરતા હોઈએ, એ ખાધેલું અન્ન સંયમ ના આવે એના. પણ શાંતિથી જમો, મૌન રાખીને જમો, ભગવાન નું નામ સ્મરણ કરતા કરતા જમો, એ ખાધેલું અન્ન તમને શાંતિ આપશે, સાત્વિકતા આપશે. આપણે પણ પેલા નાની ઉંમરમાં મહારાજ આવું કરાવતા, જાનકીદાસી મહારાજ, આપણે પણ 3-4 વર્ષ સુધી જમતા મૌન પાડે, જે મૂક્યું એ થાળીમાં લઈ લેવાનું. લગભગ 7-8, 6-7 ભણતા સુધી વખતની વાત છે. મન કર્મ વચને સાચું રહી, દ્રઢતા, જે કરવું છે એના માટે મક્કમ મન, મક્કમ વિચાર, વાણી પણ એટલી જ મક્કમ. પછી ફસકી જવાનું નહીં, ઢીલા નહીં પડી જવાનું. કરવાનું છે, કહ્યું છે માટે કરવાનું છે. પછી ત્યાં ભીરુપણું નહીં દાખવવાનું, પાછી પાની નહીં કરવાની. આજ્ઞા મળી છે એટલે કરવાનું છે, બસ એ છે. અને એમાં જે કઈ આજ્ઞા કરી હોય એમાં બાંધછોડ નહીં કરવાની. હા, ન અનુકૂળતા આવતી હોય, ન સમજાતું હોય તો ફરી ગુરુ મહારાજને પૂછો, એ ગુરુમુખી. પણ જો ગુરુની આજ્ઞામાં બાંધછોડ કરી લે, એ મનમુખી. ચલન કહ્યું છે, કઈ વાંધો નહીં. એક રાજાએ ફરમાન કર્યું કે ભાઈ આવતીકાલે એક ઉત્સવ છે અને એક એક લોટી દૂધ દરેકે રાજાના જે મંદિર છે એની આગળ હોજ છે એની અંદર એક એક લોટી દૂધ બધાએ લાવવાનું છે, રેડવાનું છે. એટલે બધાએ એમ વિચાર્યું, બીજા બધા દૂધ લાવશે ને આપણે એક એક લોટી પાણી રેડી દઈશું છું. બધાએ લાઈન તો બધાનું પાણી જ નીકળ્યું, કોઈ દૂધ લાવ્યું જ નહીં. આજ્ઞા મળી હોય એટલે દૂધ જ લાવવાનું, પછી એમાં આપણા મનથી ફેરફાર નહીં કરવાનો. મન કર્મ વચને સાચું, જમતી વખતે જેટલા એકાગ્ર થઈને જમશો એટલું જ શાંતિ મળશે. બનાવતી વખતે, રસોઈ બનાવતી વખતે જેટલા એકાગ્ર થઈને બનાવશો એટલી જ રસોઈ સરસ થશે. પણ પેલું કાવ્ય છે ને, ભટકતા મને કાવ્ય ના સરે, મન ભટકતું હોય તો કામ સારું સફળ થાય જ નહીં. એટલે ગુરુ મહારાજે આજ્ઞા કરી કે ભાઈ જે કઈ કરો ને, ભજન કરો તો ભજન પણ શાંતિથી કરજો, મન કર્મ વચનથી. ધંધો કરો તો ધંધો પણ એકાગ્ર થઈને કરજો. રસોઈ કરો, કોઈ પણ કામ કરો, ભણો તો પણ એકાગ્ર થઈને ભણજો. લેસન કરો ત્યારે પણ એકાગ્ર થઈને કરવાનું, તે વખત ટીવી ખોલવાનું નહીં, રમતમાં મન લઈ જવાનું નહીં. મન કર્મ વચન સાચું, પછી કરજે તું કામ, પછી ધરજે તું ધ્યાન. એકાગ્ર થઈને કામ કરશો તો ઘણી બધી સફળતા તમારા ધાર્યા કરતા પણ વિશેષ સફળતા મળશે. તમે 95% ધાર્યા હોય સીધા 92 આવી જાય. કેમ? એકાગ્રતાથી કર્યું છે. અહીંયા મન કર્મ વચ્ચેને સાચો રહી, પછી જે કરવું હોય તે કરતું, ધ્યાન કરું તો ધ્યાન કર, ભજન કરવું તો ભજન, જમવા બેસવું તો જમવા બેસતા પણ એકાગ્ર થઈને જમ. એકાગ્ર થઈને જમેલું લીધેલું ભોજન આપણી મન મતીને એકાગ્ર કરશે, શાંત કરશે. પણ જો ખાવાની અંદર જે અનથી ધાતુ બનવાની છે, જે અનથી મજ્જા માંસને લોહી બનવાનું છે, એનાથી શરીર ચાલવાનું છે, અને એ માલ તમે જેવો નાખશો એવું અંદર ઊભું થશે, સમજ્યા? એટલે જમતી વખતે પણ યાદ રાખજો, ટીવીની સામે બેસીને ઘણાને જમવાની આદત હોય, ફટકા વાગતા હોય, જમો ત્યારે બિલકુલ શાંતિથી જમો. એણે છક્કો માર્યો પણ પેલા ઝીલી લીધો ને પેલા ખાળી લીધો ને. જમતી વખતે મન કર્મ વચને, પછી કરજે તું કામ, પછી ધરજે તું કામ. એ રીતે આપણા મનમાં, આપણા શરીરની અંદર જે કઈ આવેગો હોય ને એને સમાવી દેવાના. આવેગો કેટલું નુકસાન કરે છે. કોઈ પણ આવે આપણા શરીરમાં, આપણા મનમાં, આવેલો કોઈ પણ આવેગ આપણને નુકસાન જ કરીને જતો હોય છે. એટલે આવેગ સહેજે આવવા દેવાનો નહીં. કોઈ પણ કામ કરો, કોઈ પણ નિર્ણય લો, ત્યારે આવેગમાં આવેશમાં આવીને નિર્ણય ન લેવો. અને આવેશમાં આવીને લીધેલો નિર્ણય કોઈ દિવસ સાચો હોતો જ નથી, ખોટો જ હોય, નિષ્ફળતા જ મળતી હોય. એટલે અહીંયા ગાડી ખૂબ સરસ રીતે કહ્યું, સર્વે ઉર્મી સમાવીને મૂકી વર્ણ, બધી જ ઉર્મીઓ શાંત કરો, કોઈ પણ ઉર્મી ઉશ્કેરાવી જોઈએ નહીં. ઉશ્કેરાટમાં બોલો જોઈએ, જુઓ પછી કોઈ પણ બાબત ઉશ્કેરાટમાં ખાઈ જુઓ, જે ગુસ્સામાં ગુસ્સામાં ખાઓ, એની અસર તરત જુદી પડશે શરીર ઉપર, મન ઉપર, વિચાર ઉપર. એક બીજી વસ્તુ સમજો કે શરીરની રચના ભગવાને જે કરી છે એમાં આખો જે રિમોટ કંટ્રોલ છે, કોમ્પ્યુટરાઇઝ. તમે જેવા પ્રકારના વિચાર વ્યવહાર કરશો ને એ પ્રમાણે શરીરની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ ઉભી થતી હોય, અને રાસાયણિક પ્રક્રિયાઓ પ્રમાણે શરીરની અંદર આવેગો, આવેશો, ઠંડી, ગરમી, ઉશ્કેરાટ બધું જ આવે. અને ક્યારેક એ ઉશ્કેરાટો કે આવેગો વધારે પડતા થઈ જાય ને ત્યારે આ શરીર રોગનો ભોગ બની જાય, એસિડિટી વધારે પડતા વિચારો, બોજ બોજ બોજ, ઉજાગરો, એસિડિટી. કેમ? એક રાસાયણિક પ્રક્રિયા થાય છે શરીરમાં. હાસ્ય વખતે પણ એની પ્રક્રિયા થતી હોય છે, અને હસો, ખૂબ હસો, તો એ રાસાયણિક પ્રક્રિયા થાય તો શરીર તંદુરસ્ત બને. રડવાની, ઘૂસવાની પ્રક્રિયા કરો, એ રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે, એ તમારું શરીર ધીરે 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 ઘસાતું જાય છે. એટલે સર્વે ઉર્મી સમાવીને, બધા આવેગોને શાંત કરીને. જો આવેગો તમને ક્યાંથી ક્યાં ભટકાવી મૂકે છે, જુઓ છો ને, આવેગ ને આવેશ માણસને ક્યાં રઝળપાટ કરાવી મૂકે છે. ઘરની બહાર નીકળી જાય, બસ જતો રહું છું, પણ રાત પડે ને એક બે દાડા થાય ને પછી ચાલનભાઈ પાછા ઘેર, નીચે મૂડીએ પાછા ઘેર આવીએ, ઘેર બધા ચિંતા કરતા હોય, પણ ઘર છોડતા પહેલા વિચાર ના કર્યો. સર્વે ઉર્મી સમાજ, ઘર એમનેમ છોડાય છે, ઘરની બહાર નીકળી જોજો, તમારી સગવડ કોણ સાથે. એટલે આવેશો આવે તો પણ ધીરજ રાખી અને શાંત કરી અને પછી કામ. મૂકી મનનું રેમાં, એમાં કોઈ પણ બાબતને પ્રેસ્ટીજનો પ્રશ્ન ના બનાવી દેવો. મનનું માન મૂકી દઈને સાધન સાધે કોઈ મારું ઇન્સલ કરી નાખ્યું, નહીં કરવાનું, નહીં આવવાનું, હું ચાલ્યો જઈશ, તમારું ઇન્સલ્ટ કરી, હવે તો આ છોકરા એવા 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 થઈ ગયા છે કે ટીચરે મારું ઇન્સલ્ટ કરી નાખ્યું. અરે મમ્મી પપ્પાને કહી દે કે મમ્મી પપ્પા તમે મારું ઇન્સલ્ટ કેમ કર્યું. આ છોકરો કે મૂકી મનનું રેમાં, અહંકાર છોડવો, છોડી દેવો. ઇન્સલ્ટ ની વાત જયારે આવે ત્યારે સમજવાનું કે માણસ માનનો ભોગી છે, અપમાન નથી સહન કરી શકે. પણ જે અપમાનને જીરવી શકે છે ને એ જ સન્માનને પાત્ર બની શકે. પણ જે બહુ સન્માનને ઈચ્છતો હોય કે મને સન્માન મળે, એને અપમાન એટલા બધા થતા હોય તો વાત ના. પણ આપણે તો ગુરુ મહારાજે આજ્ઞા કરી છે, મૂકી મનનું રે માન સર્વે ઉર્મી સમાવ, અહંકાર છોડી દઈને, અભિમાન છોડી દઈને તું તારી બધી જ વૃત્તિઓને આવેશને શાંત કરી દેજે. જય મહારાજ.